તારીખ 28/5/1987 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 63. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
યથાર્થ થયો છે એના ચિહ્નો લક્ષણો વિવરણ છે. પેરેગ્રાફ ઉપર ત્રીજી મિનિટ છે. આ રીતે મૂળ માંથી અનેક પ્રકારે ફેર પડે છે અને ત્યારે જ જીવ મોક્ષ માર્ગમાં પ્રવેશ પામી શકે છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ પામે એટલે સમ્યક દર્શનને પામે, સમ્યક જ્ઞાનને પામે. એ પહેલા જે ફેરફાર થાય છે તેને મુખ્યપણે સમ્યક સન્મુખ જીવની દશા કહેવામાં આવે છે. એવી સમ્યક સન્મુખ જીવની દશામાં જે ખાસ પ્રકારના ફેરફારો થાય છે એટલે સમ્યક સન્મુખ જીવને જ એટલા એ પ્રકાર હોય, સમ્યક સન્મુખ ન હોય તેને એ પ્રકાર ન હોય કે સંબંધમાં નીચે પ્રમાણે 10 બોલથી વાત લીધી છે. પહેલી વાત છે પોતાનું મૂળ સ્વરૂપ, અસલ સ્વરૂપ 14 ગુણસ્થાનથી પાર છે તેવું ભાસવા લાગે, અર્થાત સાક્ષાત સિદ્ધપદરૂપ અંતરમાં આત્મદ્રવ છે, પોતે છે તેવો પોતા રૂપે પોતાથી ભાસે છે. સ્વવિકલ્પ દશા છે, વર્તમાન દશા સંસાર દશા છે. ચાર ગતિમાંથી કોઈ પણ ગતિની સંઘની પંચેન્દ્રિયની દશા છે તો પણ મૂળમાં પોતાનું સ્વરૂપ 14 ગુણસ્થાનથી પાર, પર્યંત સિદ્ધ નહીં, પર્યંત અને 14મું ગુણસ્થાન નહીં, સિદ્ધ દશા. પર્યંત દશા 13મું ગુણસ્થાન અને અશરીરી 14મું ગુણસ્થાન, સકલ પરમાત્મા નિકલ પરમાત્મા એ 14મું પણ નહીં,
ભેદ
નહીં,
ભેદ નહીં.
આમ તો સિદ્ધ દશા એક ભેદ છે પણ અસિદ્ધત્વ છે. 14મા ગુણસ્થાન સુધી અસિદ્ધત્વ છે એટલે પૂર્ણ વ્યક્ત શુદ્ધ સ્વરૂપ સર્વગુણોનું ત્યાં નથી. સિદ્ધ દશામાં એક પણ ગુણ એવો નથી કે જે પરિપૂર્ણ શુદ્ધ રૂપે વ્યક્ત નથી. મૂળ જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ પ્રગટપણે સિદ્ધ દશામાં છે. તો મારું મૂળ સ્વરૂપ આવું છે 14 ગુણસ્થાનથી પાર, 14 ગુણસ્થાન પછીની જે સ્થિતિ એવું મૂળ સ્વરૂપ છે, મૂળમાં આવ્યું છે. માર્ગના સ્થાન તો નીચેની વાત છે, પણ ગુણસ્થાનની અંદરમાં 13મું ગુણસ્થાન અને 14મું ગુણસ્થાન પરમાત્મા દશાનું કહેવાય છે. એનાથી પણ પાર, કેમ કે ત્યાં પણ કેટલાક પ્રતિજીવી ગુણોના દોષ છે, અનુજીવી ગુણોના દોષ નથી હોતા, પણ કેટલાક પ્રતિજીવી ગુણોના દોષ અવસ્થાની અંદર વિદ્યમાન છે. વસ્તુ એટલી ચોખ્ખી અને શુદ્ધ છે મૂળમાં, એ દોષ એનામાં નથી, એટલા પણ દોષ એનામાં નથી, બિલકુલ દોષ એનામાં નથી, જરા પણ નથી, કોઈ અનુજીવી પ્રતિજીવી કાંઈ પણ દોષ. એ હું સીધું જ પાસે અહીંયા જે સંસાર અવસ્થા હોય, સવિકલ્પ અવસ્થા હોય, હજી નિર્વિકલ્પ સમ્યક દર્શનની અવસ્થા ન થઈ હોય, પણ મૂળ સ્વરૂપનો પત્તો લાગે નિશ્ચયમાં, જ્ઞાનમાં, જ્ઞાન લક્ષણથી જ્ઞાનના આધારે જ્યારે મૂળ સ્વરૂપ સમજાય, સમજાય એટલે જેવો સ્વભાવ છે એવા સ્વભાવનું ભાવ ભાષણ થાય, ત્યારે એને એમ લાગે, ભાષે એટલું નથી લીધું પણ ભાસવા લાગે એટલો સુંદર પ્રયોગ છે. ભાસવા લાગે, ફીલ થવું, લાગવું એટલે એવું ફીલ થવું, 14મું સ્થાનથી પાર મારું સ્વરૂપ છે. બધી બાદબાકી થઈ ગઈ, જેટલી કર્મજનિત અવસ્થાઓ છે વર્તમાન વિદ્યમાન એની પણ બાદબાકી થઈ ગઈ, અને ભવિષ્યમાં ઉત્તરોત્તર શુદ્ધિની વૃદ્ધિ થઈને 14 ગુણ સ્થાન સુધી જે વિકાસ થશે આત્મગુણોનો, એનાથી પણ આગળ જતા જે છેલ્લી હદની સ્થિતિ થઈ ગઈ એવું મૂળ સ્વરૂપ છે, એવું ભાસવા લાગે. તો વિચાર થાય નહીં, એવું ભાસવા લાગે, પોતાને વિશે પોતે એવો ભાષ્યમાન થાય કે હું સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છું, અંદર એક સિદ્ધપદની મૂર્તિ જ હું છું. સિદ્ધ ભગવાનની એક અશરીરી મૂર્તિ કરવામાં આવે છે, બહારનો આકાર કરીને અંદરમાં ખાલી જગ્યા, શરીર નથી એમ, સિદ્ધિ સિદ્ધિ એટલો અખંડ બિંબ છે સિદ્ધપદનો, એવું પોતાનું આત્મદ્રવ છે, તેવો પોતા રૂપે, તેવો પોતા સ્વરૂપે પોતાથી ભાસે છે. નામ નથી પામ્યું, ગુરુદેવ પાસે ખુલાસો કરી લીધેલો, આ વિચારોની કેટલીક ચર્ચા ચાલેલી આ વિષયમાં મુમુક્ષુ થાય ત્યારે, મુમુક્ષુઓને તો આ વાત એટલી પ્રસિદ્ધ નથી, આ વાત તો એટલી બધી તો કંઈ પ્રસિદ્ધ નથી, પણ આ વાતમાં અવિશ્વાસ પણ લાવવા જેવું નથી, પણ ગુરુદેવની સાથે આવી કોઈ વાતચીત થાય, સ્પષ્ટીકરણ થાય તો વધારે સારું. એક દિવસ ગુરુદેવને રૂમમાં જઈને આ વિષય ઉપર ચર્ચા કરી ત્યારે સમ્યક સન્મુખતામાં એ વાત લીધી, પૂછ્યું કે શ્રદ્ધાની અહીંયા શું સ્થિતિ છે, એ પ્રશ્ન એ કર્યો, પહેલા જ્ઞાનનો પ્રશ્ન પછી કર્યો હતો. શ્રદ્ધા મિથ્યા છે પણ મંદ મિથ્યા છે, ઉત્તર તો આવ્યો, શ્રદ્ધા અહીંયા મિથ્યા છે પણ મંદ મિથ્યા છે. આવા વિષયમાં ગુરુદેવને એક સેકન્ડ વિચારવા રોકાવું નહોતું પડતું, પૂછ્યો નથી અને જવાબ આપ્યો નથી. જ્ઞાન, જ્ઞાન સન્મુખ થયું છે અને એ જ્ઞાનમાં સીધે સીધો રાગની અધિકતા વગરનો, રાગની આડ વગરનો આત્મા ભાષે છે, જેવો છે એવો સિદ્ધ સ્વરૂપે. સમ્ય જ્ઞાન કહેવાય કે સમ્ય જ્ઞાન કહેવાય નહીં, પ્રસિદ્ધ પણ સમ્ય જ્ઞાન તો અનુભવ થાય ત્યારથી જ કહેવાય, પ્રસિદ્ધ પણ ન કહેવાય, પ્રસિદ્ધ પણ ન કહેવાય તો શું કહેવાય, સન્મુખ તો છે સિદ્ધ, એમાં આત્મા તો ભાષે છે. બીજો પ્રશ્ન કર્યો કે તમે જાત્યાંતર અહીંથી થયું એમ કહીએ તો કહેવાય, અહીંથી જાત્યાંતર શું છે, જાતિ બદલાણી છે ને દિશા બદલાણી છે, પણ એમ કહેવા જતા કોઈ બ્રહ્મ ન પડે એ જરા વિશેષ તકેદારી રાખવાનો વિષય, કેમકે મુમુક્ષુઓને ધારણામાં વિષય સૂક્ષ્મ જ્ઞાનમાં સ્પષ્ટ થાય ને પોતાને વિષય ધારી લે એવું તો મુશ્કેલી ઊભી થાય, એ વિષય એટલો એવી રીતે બહારમાં નહીં ચર્ચવાનું કારણ એ.
પરંતુ
કરણ લબ્ધિ, પણ અહીંયા તો કરણ લબ્ધિ નથી. કરણ લબ્ધિ થવા પહેલાના પરિણામ છે. કરણ લબ્ધિ તો છેલ્લું લઘુ અંતર્મૂર્ત છે, છેલ્લું અંતર્મૂર્ત, અને તે પણ લઘુ અંતર્મૂર્ત છે. અને આમાં તો આ ભાષણમાં પછી તો કોઈને દિવસો મહિનાઓ પણ લાગે છે, કોઈને કલાકો લાગે. હવે ઉપસાદ પણ અહીંયા એવું ભાષે છે એમ પોતાથી પોતા પોતા રૂપે ભાષે છે અને પોતાથી ભાષે છે. પોતાથી ભાષે છે એટલે કોઈના કહેવાથી ભાષે છે એમ નહીં. સ્પષ્ટ કર્યું છે એવું પોતા રૂપે પોતાથી ભાષે છે એટલે કે દેવશાસ્ત્ર ગુરુ આત્માનું સ્વરૂપ સિદ્ધમ સમાન કહે છે તેથી નહીં, પણ મને પોતાને પણ એમ જ ભાષે છે. દેવગુરુ શાસ્ત્રએ આત્માને સિદ્ધ સમાન કહ્યો, આગમથી ન્યાયથી તર્કથી યુક્તિથી નહીંથી બરાબર સમજાયો, એને અહીંયા ઓઘ સંજ્ઞા કહે છે. અને ભાષે એને ઓઘ સંજ્ઞા નથી કહી, એટલે એમણે કહ્યું તેને મેં માન્યું ત્યાં સુધી ઓઘ સંજ્ઞા. દેવગુરુ શાસ્ત્ર કહે અને હું માનું ત્યાં સુધી ઓઘ સંજ્ઞા છે. મને પોતાને એમ લાગે છે તેને, જેમ અત્યારે તમને કોઈ પૂછે કે આ એકડો લખ્યો છે એને તમે એકડો કયો છો કે તમારા માસ્તરે શીખડાવ્યું માટે તમે એને એકડો કયો છો? શિક્ષક દ્વારા સમજાવવાથી તમે આ એકડાને એકડો કયો છો? કે તમારી જાતે કયો છો? તો તમારી જાતે કયો અને શિક્ષક કે એમાં ફરક શું? કે શિક્ષક પરીક્ષા કરવા ભૂલથી બીજું કંઈક કહે તો પણ જે પોતાથી સમજો છે એમ કે એમ નથી પણ આમ છે, ને જે પોતાથી નથી સમજો એ જેટલું શિક્ષક કહેશે એટલે આ પડશે. એમ ગુરુ કહે છે જેટલું ગુરુ કહે એટલું હા પાડે, તો ગુરુ કોઈ વાર પરીક્ષા કરે, કોઈ ઉલટી સુલટી વાત કરે તો હા એ હા પાડી દે, ગુરુ કંઈ ખોટું કહેતા હશે. પણ એમાં તારું પોતાનું જ્ઞાન સ્વતંત્રપણે વિચાર કરીને નિર્ણય નથી કરતો, અથવા તને ભાવોની ઓળખાણ નથી, સ્વભાવની ઓળખાણ નથી, તો ખોટાને પણ સાચું જ માનીશ, એને ઓઘ સંજ્ઞા કહેવામાં આવે છે. ઓઘ સંજ્ઞાથી સાચું આગમ અનુસાર સમજાયું હોય તો પણ કાળે કરીને ઓઘ સંજ્ઞામાં અન્યથા અથવા વિપરીત સમજાવવાનો પ્રકાર ઉત્પન્ન થઈ આવે છે. એટલે ઓઘ સંજ્ઞામાં પહેલા જે અગ્રહિત મિથ્યાત્વ હોય છે એ ત્યાગ કરીને સાચી ઓળખાણ કરીને સમ્યકમાં ન આવે તો ગ્રહિત મિથ્યાત્વ પાછું ચાલી જાય. કેમ કે દર્શન મોહની સ્થિતિ એવી છે કે પહેલા મંદ થયો પાછો તીવ્ર થાય, તીવ્ર થતા ગ્રહિત મિથ્યાત્મા જાય. એટલે પોતાથી આવું પોતાનું સ્વરૂપ ભાષે છે, અર્થાત દેવશાસ્ત્ર ગુરુ આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન કહે છે તેથી નહીં, પણ મને પોતાને પણ એમ જ ભાષે છે. સ્વતંત્રપણે મને પોતાને પણ એમ જ ભાષે છે, મારા અંતરમાં મને મારું સ્વરૂપ મારાથી એમ ભાષે છે. એમાં મારા સ્વરૂપના વર્ણનમાં ફેરફાર કરનાર કોઈ પણ ફેરફાર કરે એટલે એનો એને નકાર આવે કે આ આત્માનું સ્વરૂપ સાચું દર્શાવતા નથી, એને ફેરફારનું ખબર પડે. તેથી તેઓના સર્વકથન હવે ખરેખર સમજાય છે. તેઓના એટલે દેવશાસ્ત્ર ગુરુના સર્વકથનો હવે ખરેખર સમજાય છે. પહેલા ઓઘે સમજાતા હતા, હવે ખરેખર સમજાય છે, એટલો ફરક ભાવ ભાસવાથી સમજણનો ફરક પોતાને સમજાય છે. આ પણ એનું લક્ષણ છે કે પહેલા આ વાત પણ સમજતો હતો, હવે સ્વરૂપના ભાવભાષણ પછી દેવસુસ્ત શાસ્ત્ર ગુરુના સર્વ કથનો છે તે હવે ખરેખર સમજાય છે. એટલે શું કે સર્વ કથનોનું કેન્દ્ર સ્થાન આ આત્મા છે, આવો આત્મા છે, મારો આવો આત્મા છે એમ કહેવા પાછળ જે હેતુ છે એ વાત એને ખ્યાલમાં આવી જાય છે. ત્યારે આ રીતે આત્માને દર્શાવે છે, આ રીતે આત્માને દર્શાવે છે, આમ કહીને આત્માને દર્શાવે છે. પછી તો ખ્યાલ આવે છે કે જેટલું કે છે એટલું ઓછું પડે છે, કેમ કે કહેવાનું ઘણું રહી જાય છે, એવો આત્મા તો છે. પણ વિભિન્ન ગુણોથી ને વિભિન્ન ધર્મોથી અખંડ આત્મા પૂરો આત્મા દર્શાવવાનો જે પ્રયત્ન છે કહેનારનો દેવગુરુ શાસ્ત્રનો, એને બરાબર ખ્યાલમાં આવે છે અને ખરેખર હવે સમજાય છે એમ એને લાગે છે. સર્વકથોના કથનનું તાત્પર્ય પણ સમજાય છે અને સર્વકથોના તાત્પર્યભૂત જે આત્મા છે એને સમજાય છે. ત્યારે શરૂઆત ક્યાંથી થાય તેઓના સર્વકથન એને ખરેખર ત્યારે સમજાય છે. અને તે પહેલાંની સમજણ બુદ્ધિ લગાવેલી હોય ને બુદ્ધિપૂર્વકની હોય તો પણ એ ઓઘે ઓઘે સમજણ હતી એમ એને પોતાને લાગે છે કે અત્યાર સુધીની મારી સમજણ છે બુદ્ધિ ઓઘે ઓઘે હતી. અલબત્ત ઓઘ સંજ્ઞાના બે પ્રકાર છે, એક બુદ્ધિ લગાવ્યા વિના એમને ભગવાને કહ્યું, ગુરુએ કહ્યું, શાસ્ત્ર કહ્યું માટે સાચું, એ તદ્દન ઓઘ સંજ્ઞા છે. એમાં પણ પરીક્ષા કરીને માને ન્યાય તર્કથી કે આ ન્યાય સંપન્ન છે કે નહીં, સુતર્ક સાથે સુસંગત છે કે નહીં, યુક્તિથી એનો મેળ ખાય છે કે નહીં, નય જ્ઞાનમાં કયો નય આમાં પ્રવર્તે છે અને આગ બીજા આગમનોની સાક્ષી એમાં પડે છે કે નહીં વગેરે, એમ બુદ્ધિથી તેના ચારે પડખા તપાસીને નક્કી કરે. તો પણ ભાવભાષણ અને બુદ્ધિપૂર્વકનો આ નિર્ણય એ બે વચ્ચે જુદી જુદી વાત છે, બે વાત જુદી છે. એક ઓઘ સંજ્ઞામાં જાય છે, એક ઓળખાણમાં જાય છે, પીછાણમાં જાય છે, એટલો બધો ફરક છે. એટલે એને પોતાને એમ લાગે છે કે હવે ખરેખર આ બધા શું કહેવા માગે છે દેવગુરુ શાસ્ત્રો એ ખરેખર હવે સમજાય છે, અને આ પહેલાં જેટલું સમજાતું હતું એવું લાગતું હતું એ ઓઘ સંજ્ઞા એ જ સમજાતું હતું, ખરેખર ભાવ પાછો નહોતો. જ્ઞાન લક્ષણ થી, જ્ઞાન લક્ષણ થી વારંવાર અવલોકન અને ભેદ જ્ઞાનના અભ્યાસથી એને જ્ઞાન સ્વભાવી, પરિપૂર્ણ જ્ઞાન સ્વભાવી, અનંત સામર્થ્યવંત, અનંત મહિમાવંત, અનંત સુખવંત, આનંદ અને શાંતિ એ બધાની એક મૂર્તિ આત્મા છે એને બરાબર સિદ્ધે સિદ્ધિ વિકલ્પના કાળમાં વિકલ્પને એકોર રાખીને, વિકલ્પનો પડદો હટાવીને સીધું દર અવલોકન આવે તો એને ભાવ ભાસે છે કે આવો હું છું. એવો ભાવ ભાષો એનો લક્ષણ છે કે આ દેવગુરુ શાસ્ત્રે કહ્યું માટે મારો આત્મા આવો છે એમ હવે નથી, હું જ હવે એમ જાણું છું, મને જ એવો જણાય છે કે મારો આત્મા આવો છે.
સિદ્ધ પદ લીધું એટલે ધ્રુવ લેવું
નામ,
સિદ્ધ પદ સ્વરૂપ શું?
હા, ધ્રુવ, ધ્રુવ સિદ્ધ પદ પેલું નહીં, ચૌદમા ગુણસ્થાન પછી પ્રગટ થાય છે તે નહીં પણ તે હું, તે નહીં પણ તે હું સદ્રશ એના જેવું. ત્યારે તો અવસ્થામાં એમ થશે, ચૌદ ગુણસ્થાન થી પાર થઈશ ત્યારે તો અવસ્થામાં એમ થશે, અત્યારે તો એ અવસ્થા થયા વિના જ હું છું એમ કેવું છે, મૂળ સ્વરૂપે જ હું એવો છું. એ અવસ્થા તો પછી થવાની છે, એનો પ્રતીતિ છે એને, એ થવાની છે પણ એ થાય ત્યારની વાત, ત્યારે એનું કાંઈ એટલું મહત્વ નથી જેટલું હું અત્યારે છું એનું મહત્વ છે. જેમ ઘરના ઓરડામાંથી મોટો ખજાનો ઝવેરાતનો હાથ લાગે, ચરુના ચરુ ભરેલા હોય, એક ચરુ કાઢે ત્યાં નીચે બીજો દેખાય, કેટલા છે એને ખબર નથી, બીજો કાઢે તો ત્રીજો દેખાય, ત્રીજો કાઢે તો ચોથો દેખાય, આજુબાજુ થોડાક પડ ઉખડે તો આજુબાજુમાં ગોઠવેલા દેખાય. એમ થાય કે આ તો કેટલા છે, ઓળા કરતા વધારે દાયતા હશે કે હું કોને ખબર છે, પાયામાં દાયતા હોય તો શું ખબર પડે. તો એને એક વખત અંદાજ આવવો મુશ્કેલ પડે કે આ તો કેટલો છે, આની અંદર પણ ભંડાર પીળો છે. હવે એક એ મિલકત છે, એને એમાંથી મકાન બનાવે, એમાંથી કપડાં બનાવે, દાગીના બનાવે, ફર્નિચર બનાવે, ત્યારે તો એની દશામાં બાર ફેર દેખાય કે આ ભાઈ શ્રીમંત છે. પણ જ્યાં સુધી દરિદ્ર અવસ્થામાં ચીંથરેલો હોય ત્યાં સુધી લોકો તો સ્વીકારે નહીં કે આ શ્રીમંત છે, પણ લોકો ન સ્વીકારે એટલે કાંઈ ગરીબ છે. એની બહારની દશા લોકો ન સ્વીકારે માટે આની શ્રીમંતતા કંઈ ચાલી જાય એમ. આ જાણે છે કે હું ત્રણ લોકનો નાથ છું, લોકો જાણે ન જાણે એની અરે મારે કાંઈ નિસ્બત નથી, એવી રીતે પોતાના સ્વરૂપને જુએ છે. અવલોકન થી જવાય છે, અને અવલોકનના કાળમાં જે વિચાર દશા છે એમાં અંતર શોધ હોય છે, ઓળખાણ માટેનો પ્રયત્ન હોય છે કે મારે મારા આત્માને ઓળખવો છે, મૂળ સ્વરૂપ કેવું છે, મારું મૂળ સ્વરૂપ મૂળ રૂપ કેવું છે એ મારે ઓળખવું છે, એ જાતનો મુખ્ય દ્રષ્ટિકોણ વર્તે અને પ્રયત્ન વર્તે. બસ એ અવલોકન વિચાર બંને ચાલે, એમાંથી ઓળખાય છે. એ રસ્તે એકવાર પ્રયત્ન ચાલુ થવો જોઈએ તો એ આ વિષયના પ્રશ્નો બધા સમાપ્ત થઈ જાય છે. ત્યાં રસ્તે ચડતા એટલી એટલી સુગમ કાર્યવાહી છે, આ કાર્યની કાર્યવાહી એટલી સુગમ છે કે પ્રયત્ન કરતા એના કોઈ પ્રશ્નો કોઈ ગૂંચવણ રહેતી નથી. એટલે પ્રશ્નથી જે સમજવું છે એ એના બહારના પડખા છે, અને પ્રયત્નથી સમજવું છે એ એનો અંદરનો પડખો. અંદરનું પડખું પ્રયત્ન વિના કોઈ દી નથી સમજાતું. આપણા સાયકલ ચલાવે છે એને માણસ, ટુ વ્હીલર છે, બેલેન્સ કેમ રાખવું શીખડાવો લ્યો, એક બાજુ પડી ન જવું જોઈએ, બે બાજુ છે જા ડાબી ને જમણી, એક બાજુ નમી ન જવું જોઈએ વાહન, તો ચાલે નહીતર ચાલે નહીં, બેલેન્સ કેમ રાખવું શીખડાવવું જોઈએ. એની વ્યાખ્યા કરે કે ભાઈ આ બાજુ નમે ત્યારે હેન્ડલ આ બાજુ કરી નાખવું, અને આ બાજુ નમે ત્યારે હેન્ડલ આ બાજુ કરવું. હવે કેટલું નમે ત્યારે કેટલું કરવું એને કોઈ ડિગ્રી ને કોઈ માપ છે કાંઈ, એની થિયરી છે, અને થિયરી હોય તો શું કામ આવે પ્રેક્ટિસ વગર, પ્રેક્ટિકલ માનો કે એની કોઈ થિયરી નક્કી કરે કે આટલું નમે ત્યારે આટલા ડિગ્રી વાળું નાચવું, પણ એ વખતે એક ક્ષણમાં કેવી રીતે જજમેન્ટ લે કે આ કેટલા ડિગ્રી નિયમો છો માટે કેટલા ડિગ્રી આમ કરવું એ આ બાજુ જામ, કોઈ જજમેન્ટ આવતું નથી. એવી રીતે કાર ડ્રાઇવિંગમાં છે, અજાણ્યા રસ્તામાં રાત્રે ડ્રાઇવિંગ કરીએ છીએ તો એ વખતે આપણે એમ નથી જોતા કે આ કેટલી ડિગ્રીનો એંગલ હશે, કેટલું સ્ટિયરિંગ આ બાજુ લઈ જવું, કેટલું આ બાજુ લઈ જવું, ઉલટા સુલટા ટર્નિંગ આવતા હોય છે, અજાણ્યા રસ્તા હોય, કોઈ દિવસ એ રસ્તે ન નીકળ્યા હોય છતાં જઈ શકાય છે કે નહીં, સ્ટિયરિંગ ઉપર કાંઈ ડિગ્રીના એંગલના કાંટાને કાંઈ નથી, કોઈ જાતની ત્યાં વ્યવસ્થા નથી, ફક્ત એનું પ્રેક્ટિકલ નોલેજ જ કામ કરે છે કે બીજું કંઈ કામ કરે છે. તો એ એના એ વિષયનું અંતરંગનું પડખું છે, એ ત્યાં સુધી સમજાય ને જ્યાં સુધી એનો મહાવરો પ્રયોગાત્મક મહાવરો ન થાય ત્યાં સુધી ન સમજાય. ઘણા એના દ્રષ્ટાંત છે, રસોઈ કરે છે બહેનો, તો પછી શેરો કરવો હોય ત્યારે લોટના દાણાને શેકવો, એટલે રવાનો દાણો એને શેકવો, હવે શેકવો એટલે હું
કે કાચો રહે નહીં ને બળી જાય નહીં એનું નામ શેકવા. બળી જાય તો એનો સ્વાદ ખલાસ થાય, કાચો રહે તો ચિકાશ પકડે, ફેરો બને નહીં. શેકવાનો અર્થ શું? પણ પાકશાસ્ત્રમાં એમ લખ્યું હોય કે લોટને શેકવો ઘીની અંદર, પછી ગોળનું કે સાકરનું પાણી નાખવું. હવે જો એ કાચો પાણી નાખે તો બગડી જાય, બળી જાય તો એને કમું જાય. તો એ શેકવો એનો અર્થ શું? કે કાચો ન રહે અને બળી પણ ન જાય, પણ એનો અર્થ શું? તમે જ્યારે પોતે પ્રયોગ કરે ત્યારે જ એને સમજાય, ત્યાં સુધી એને કે ક્યારે શું કરવું એ ન સમજાય. એવા જે વિષયો છે, અનુભવગમ્ય વિષયો છે, એ અનુભવ વગર સમજાતા નથી. એમ અવલોકન છે, ચાલતા અનુભવને ઉપયોગમાં લેવાની વાત છે. ઉપયોગને, ઉપયોગનો વિષય પોતાનો વર્તમાન અનુભવ થવો જોઈએ. જ્ઞાનમાં જ્ઞાનાનુભવ શું છે? જ્ઞાન પ્રવર્તી રહ્યું છે, નિરંતર પ્રવર્તી રહ્યું છે, એના ઉપર ઉપયોગથી જોવે, અવલોકન કરે. જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ શું છે? જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ એટલે શું છે? તપાસે, જોવે, જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી વારંવાર જોવે, તો એમાંથી એને સૂજ આવે એવું છે કે અંદર કોઈ જ્ઞાનનો ભંડાર ભર્યો છે, એમાંથી જ્ઞાનનો પ્રવાહ ચાલ્યો જ આવે છે. બહાર જ્ઞાન ઓછું દેખાય છે પણ અંદરમાં ઓછું નથી, કેમ કે આ પ્રવાહ એમ સૂચવે છે કે કદી ખાલી ન થાય એવી આ ચીજ છે. એટલે એનો અક્ષય ભંડાર છે એને સમજાય એવું છે. એ ભાવભાષીને સમજાય ત્યારે સમજણ સાચી, અને ખાસ કરીને અધ્યાત્મની વાત, પછી રાગની હોય કે વિતરાગતાની હોય, રાગની હોય કે જ્ઞાનની હોય, બધા ભાવો અનુભવ ગોચર થાય છે. એટલે એના અનુભવને તપાસીને, અનુભવને ઉપયોગનો વિષય બનાવીને એ રીતે એને સમજવાનો જો પ્રયત્ન કરે તો એ પ્રયત્ન અનુભવપૂર્વક સમજવાનો છે, અને સમજણ કરવાની એ પદ્ધતિ એ જ ખરેખર એકમાત્ર સાચી પદ્ધતિ છે. એ સિવાયની જે પદ્ધતિથી સમજવાની કોશિશ કરવામાં આવે છે એ પઠન પાઠનની પદ્ધતિ છે, એ નિશાળની અંદર જેમ ગોખાવીને શીખે એવી એ પદ્ધતિ છે. એ પદ્ધતિથી ભાવભાષણ નથી થતું. પહેલા ભૂલની અંદર બે ત્રણ વાત લીધી છે. એક તો 14 ગુણ સ્થાનથી પાર પોતાનું સ્વરૂપ ભાષે છે, એ પણ પોતાથી ભાષે છે, દેવગુરુ શાસ્ત્રના કહેવાથી નહીં. બે, અને ત્રણ નંબરમાં એને પોતાના એ પહેલાની જે ઓઘ સંજ્ઞા રૂપ સમજણ હતી એનો ખ્યાલ પડી જાય છે કે ઓઘ સંજ્ઞા શું કહેવાય અને ભાવભાષણ શું કહેવાય, બે વિષયમાં ખ્યાલ હતો. એ ત્રણ વાત પહેલા બોલમાં છે. નંબર બે, જે અનંત મહિમાવંત સ્વરૂપ યોગ સાધના શું છે? અત્યારે તો વર્તમાનમાં એના નામે બહુ ચાલે છે ગડબડ. મન વચન કાયાનું આત્મા સાથે જોડાણ છે એને દ્રવયોગ કહે છે. એવું જોડાણ થવાનું આત્મામાં ધર્મ છે એને ભાવયોગ કહે છે. અને જૈન દર્શનની અંદર યોગ સાધનાની વાત ખૂબ જુદી જ છે. ઉપયોગનો મૂળ સ્વરૂપમાં જોડાણ થવું એને યોગ સાધના કહે છે, પણ દુનિયાથી એ વિષય અજાણ્યો છે એકદમ. ગુપ્ત તત્વ છે જૈન દર્શનનો. એટલે બહારમાં તો મન વચન કાયાની કેટલીક ચોક્કસ પ્રકારની ક્રિયાઓને યોગ સાધના એવું નામ દેવામાં આવે છે, જેમ કે પ્રાણાયામની ક્રિયા છે અને એની અંદર બીજા મનના પ્રયોગો છે, શરીરના પ્રયોગો છે, એને બધા યોગ સાધના કહે છે. પણ હવે એ બધું કાંઈ મગજ દોડાવવા જેવું નથી, કે દોડવા જેવું નથી. આ તો આપણે તો અહીંયા એકડાની વાત ચાલે છે. આત્મામાં ઉપયોગને જોડાણ કરવારૂપ યોગ સાધના કરવી છે, મહામુનિઓ છે, વારંવાર સ્વરૂપમાં ઉપયોગને જોડે છે, તેઓ યોગ સાધના વાળા મહાત્માઓ છે. પણ એ વાત આગળ નહીં છે, આપણે અહીંયા જે પ્રકરણ ચાલે છે એ બીજું ચાલે છે, એ પહેલાનું. બીજું, જે અનંત મહિમાવંત સ્વરૂપ ભાષ્ય અને તેથી તેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો, આ એનો ભાષ્યમાન થયું એનું લક્ષણ છે. કે મૂળ સ્વરૂપ છે એ પણ ઘણું મહાન છે. આત્માનું મૂળ સ્વરૂપ સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ અત્યંત મહાન છે, સર્વોત્કૃષ્ટ મહાન છે, એટલે અનંત મહિમાવંત છે એમ કહેવાય છે. તો અનંત મહિમાવંત પોતાનું સ્વરૂપ પોતાને ભાસે અને પોતાને એનો મહિમા ન હોય એ કેમ બની શકવા યોગ્ય છે? આપણે ત્યાં આત્માનો મહિમા સાંભળીને પાછા આપણે ત્યાં પ્રશ્ન ઉત્પન્ન કરે છે કે આવો આત્મા મહિમાવંત તમે કહ્યો તો એનો મહિમા કેમ આવે? આવો મહિમાવંત કયા પછી પૂછે કે એનો મહિમા કેમ આવે? હવે કેવી રીતે એનો મહિમા લાવવો? અરે ભાઈ, તો મહિમાવંત ક્યાં છે જાણ્યો? તે જો મહિમા લાવવાનો બાકી રહેતો હોય તો મહિમાવંત છે એમ જાણ્યો નથી. પ્રશ્ન એમ બતાવે છે કે તને આત્મા મહિમાવંત છે એની ખબર નથી. શબ્દોથી મહિમા સાંભળવા મળે છે પણ એને ભાવ ભાસતો નથી, તો મહિમા કેમ ઉત્પન્ન થાય એ વિષયનો પ્રશ્ન ચિહ્ન ઉમેરીએ છીએ એના પરિણામની અંદર, કે આ કેમ કાર્ય થાય, મહિમાનું કાર્ય કેમ થાય? પણ એ કેમ કરવાનો પ્રશ્ન નથી. જો આત્મા જેવો છે એવો ભાસે તો અનંત મહિમાવંત હોવાથી એનો મહિમા ઉત્પન્ન થયા વગર રહેતો નથી. એટલે આત્માનો મહિમા ઉત્પન્ન થવો એ પણ ભાવ ભાષણ થયાનું એક લક્ષણ છે એમ લેવું. અહીંયા એક મુમુક્ષુ એમ કહેતા હતા, સાંભળી સાંભળીને કાં તો કંટાળ્યા હશે ને કાં તો અરુચિ થઈ હશે. હવે આત્મા જ્ઞાન સ્વરૂપ છે ને આત્મા આનંદ સ્વરૂપ છે તો ખબર છે, પણ હવે કરવું શું? હવે એ કયો ને, એ તો ખબર છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, ઠીક. હવે આ તો કેવી વાત કરે છે? જ્ઞાન સ્વરૂપ છે ને આનંદ સ્વરૂપ છે એટલે જાણે કાંઈ નહીં મૂળાપાજી, શું હવે કરવું શું? પણ પછી કઈ કરવાનું રહેતું નથી તારે. એ જે આત્માને કિંમત વગરનો કરીને કાઢી નાખ્યો જ્ઞાન સ્વરૂપ ને આનંદ સ્વરૂપ, પછી હવે કરવાનો શું પ્રશ્ન છે? હવે કઈ કરવાનો પ્રશ્ન તારે રહેતો નથી. ક્યાંક તારી રુચિ સજ્જડપણે બીજે એવી લાગેલી છે કે તને આત્મા જ્ઞાન સ્વરૂપ છે ને આનંદ સ્વરૂપ છે એમાં કઈ દેખાતું નથી. અહીંયા કે છે જે અનંત મહિમાવંત સ્વરૂપ ભાષ્યો અને તેથી તેનો અપૂર્વ અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો. પૂજ્યબેન શ્રી એમ કે છે કે અપૂર્વતા ભાસવી જોઈએ જ્યારે જ્ઞાની અથવા ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી આત્મા સાંભળવા મળે ત્યારે એ પૂર્વતા ભાસવી જોઈએ. જ્ઞાએ તો તમે તો જ્ઞાએ સાંભળ્યો છે, આત્મા તો કઈ તો મેં સાંભળ્યું છે, આ જ્ઞાનાનંદ તો મેં સાંભળ્યું છે, ધ્રુવ તો મેં સાંભળ્યું છે, એમ એની અપૂર્વતા એને ભાસવી જોઈએ. આ એક એનું લક્ષણ છે, ભાષણનું લક્ષણ છે, એની અપૂર્વતા એને ભાસે. અને અપૂર્વ અપૂર્વ પહેલા પૂર્વે ન ઉત્પન્ન થયો હોય એવો મહિમા ઉત્પન્ન થયો અને એ મહિમાના ફળ સ્વરૂપે તે કારણથી આખા જગતનો મહિમા ઉડી જાય છે. આ એનો સીધે સીધું મીટર છે માપવાનો કે આ પહેલા એને જગતનો મહિમા આવતો હતો. જગતમાં જે વાતો જે પદાર્થો જે વસ્તુઓની કિંમત છે મહિમા છે એની કિંમત લાગતી હતી, હવે ઉડી ગઈ. શ્રીમદજીએ કહ્યું ને સોપારી જેવડું લાલ માણેક એની ઉપલબ્ધિ ઓછી છે પણ એક સારી જાતનો પથ્થર કાંકરા સિવાય બીજું કઈ નથી. કલર્ડ સ્ટોન કહેવાય છે અંગ્રેજીમાં, એને સ્ટોન એટલે પથ્થરો, રંગીન પથ્થરો, પણ એવા પથરા ઓછા મળે છે એટલે લોકોએ વખાણી માર્યું છે. જ્ઞાનીની નજરમાં એક જાતનો કાંકરો છે, બીજું કાંઈ નથી. નદીમાં જેમ ઘણા કાંકરા હોય છે આ એક જગતમાં કાંકરો છે, આટલો ફેર એને એની મહિમા ઉડી જાય છે. એટલે સ્વરૂપના મહિમા પાસે જગતનો આખા જગતનો એટલે જગતના કોઈ પણ પદાર્થનો મહિમા ઉડી જાય છે. કોઈ વસ્તુ પોતાથી અધિક ભાસતી નથી, મારી કિંમત એટલી છે કે મારી પાસે મને કોઈ પદાર્થની કિંમત નથી, કોઈ ભાસતી જ નથી, ભાસતી નથી એટલે લાગતી નથી એવો પ્રકાર છે. આ રીતે સર્વ બાહ્ય પદાર્થ સંબંધીનું મૂલ્યાંકન જે પૂર્વે થયેલું અને બાહ્ય પદાર્થનું મૂલ્ય ગ્રહણ કરેલું, થયેલું અને ગ્રહેલું બે વાત કરેલી છે. કિંમત આંકી છે અને આંકીને એ કિંમતને પકડી રાખી છે નિશ્ચયમાં, એ ગ્રહેલું તે આખું બદલાઈ જાય છે, ઉથલો મારે છે, નિશ્ચય ઉથલો મારે છે. એક નિશ્ચયની સામે, એક સુલટા નિશ્ચયની સામે ઉલટો નિશ્ચય છે, એ આખો ઉથલાવી નાખવો પડે છે, આખો ઉથલાઈ જાય છે. જ્યાં સુધી નિશ્ચય બદલાય નહીં ત્યાં સુધી કોઈ રીતે ઉપયોગ સીધો ચાલે નહીં, ઉલટો જ ચાલે. ઉપયોગને સીધો કરવાનો વિકલ્પ ને ઈચ્છા જરા પણ કાર્યગત ન થાય, એનો નિયમ છે. પેલો નિશ્ચય બદલવો પડે, પેલા ખોટો નિશ્ચય છે એ એમને સાજો રહીએ. અંદરમાં જગતના પદાર્થોમાં સુખ છે એ નિશ્ચય એમને રહીએ, તો આત્મામાં સુખ છે એનો નિશ્ચય એ સ્થાનમાં કેવી રીતે થાય? એ જગ્યા નિશ્ચયની તો ખાલી થઈ નથી. એક ખુરશી ઉપર એક માણસ બેઠો છે, બીજો કેવી રીતે બેસવાનો? બેસી શકે નહીં. તો એ ખાલી થવો જોઈએ, નિશ્ચયનો વિષય બદલાય. ફૂલો નિશ્ચય એમને એમ રહે એવું કદી બને નહીં. આ તો સમ્યક પહેલાની વાત છે, ઓળખાણ વખત વાત છે. સમ્યક વાળાને તો એના વિશે તો કઈ વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. લોકો ભ્રમમાં પડે, સમ્યક દ્રષ્ટિના પૂર્વકર્મના ઉદયરૂપ પુણ્યના ફળ સ્વરૂપ સંજોગો જોવે તો એને શંકા પડે કે આપને વૈરાગ હશે કે નહીં હોય, અને વૈરાગ હશે કે નહીં હોય એમ એને શંકા પડે. ભાઈ હવે વૈરાગ થવાનો તો ઈ પહેલાનો ફેરફાર, મૂલ્યાંકનનો ફેરફાર તો એ પહેલા થઈ ગયો છે, પહેલા જે ગ્રહણ કરેલું એ બદલાઈ ગયું છે, એ તો પૂર્વ ભૂમિકામાં બદલાયેલું છે, ત્યારે તો હજી પરિણામ નથી આવ્યું. એ જ્ઞાન અને એ વૈરાગનું ફળ હજી નથી આવ્યું. એ જ્ઞાન ને એ વૈરાગનું ફળ તો સમ્યક દર્શન વખતે આવશે, ત્યારે તો પરિણામ થઈ ગયું છે. અમૃતચંદ્રાચાર્ય દેવ નિર્જરા અધિકાર માંગે છે, સમ્યક દ્રષ્ટે નિયતિ ભગવતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. નિયમ થી એને હોય છે જ્ઞાન શક્તિ, વૈરાગ્ય શક્તિ. સ્વરૂપનું જ્ઞાન અને પરિપૂર્ણ સ્વરૂપનું, નિરપેક્ષ સ્વરૂપનું જ્ઞાન હોવાથી કોઈ પણ પદાર્થની અપેક્ષા નહીં, એવો જે વૈરાગ. પૂર્ણતાને ઓથે, પૂર્ણતાના આધારે કોઈની જરૂર નથી, પૂરેપૂરું છે મારામાં, મારું મારી પાસે, એટલે કોઈની જરૂર નથી, એ રૂપ જે નિરપેક્ષતા, અપેક્ષા વિનાના પરિણામ, એ વૈરાગ. એના માટે કોઈ શંકા કરવાનો પ્રશ્ન રહેતો આ રીતે આખું બદલાઈ જાય છે. જે બાહ્ય પદાર્થોનું મૂલ્યાંકન કર્યું હતું, જગત આખા જગતનો મહિમા ઉડી જાય છે. એટલે શું કે પહેલા જે પોતે એની કિંમત કરી હતી અને જે ગ્રહણ કરી રાખ્યું હતું, નિર્ણય કરી રાખ્યો હતો, એ ફેરફાર થઈ જાય છે. અને એ ફેરફાર થઈ જવાથી તેથી તેથી કરીને લીધું છે. ઉદયના સર્વ પ્રસંગોમાં પોતાનું કોઈ પ્રયોજન નથી તેમ ભાસવા લાગે છે. મકાન બાંધવામાં પ્રયોજન ખરું કે નહીં? કોઈ ઉદયના પ્રસંગોમાં પ્રયોજન નથી, વગર પ્રયોજનની બધી વાતો છે. જગતમાં જેટલા ઉદયના પ્રસંગ છે એમાંથી આત્માને સુખનું પ્રયોજન સિદ્ધ નહીં થતું હોવાથી, સ્પષ્ટપણે એમ લાગતું હોવાથી, એ પ્રયોજન વગરના બધા પ્રકાર છે, પ્રસંગ છે, એવું સિદ્ધે સિદ્ધું એને લાગે છે. એટલે પૂર્વકર્મને વશ કાર્ય કરવું પડતું હોય તો, કરવું નથી પણ કરવું પડતું હોય તો, એને એ વેઠ ઉતારવા જેવું લાગે છે. કેમ કે મફત સામે કાંઈ મળતું નથી. વેઠનો અર્થ શું છે? કાંઈ વેતન ન મળે ને કાર્ય થાય એનું નામ વેઠ છે. કાંઈ સુખ તો મળતું નથી ને કામ કરવું પડે છે, સુખ મળતું નથી ને કામ કરવું પડે છે, સુખ મળતું નથી ને દુકાને જવું પડે છે, સુખ મળતું નથી ને વેપાર કરવો પડે છે, સુખ મળતું નથી ને ખાવું પડે છે, સુખ મળતું નથી ને પીવું પડે છે, એકેમાં સુખ મળતું નથી. એટલે એ વ્યર્થ વેઠ કરવી પડતી હોય એવું ભાસે છે. અહીંથી બધી લાઈન ફેરફાર થાય છે પરિણામને. તેથી ઉદયના સર્વ પ્રસંગોમાં પોતાનું કોઈ પ્રયોજન નથી તેમ ભાસવા લાગે છે. બધી જગ્યાએ વિચાર આવે છે એમ નહીં, આમ વિચાર આવે છે, આમ વિકલ્પ આવે છે, આમ વિકલ્પ આવે છે એમ નહીં, જ્ઞાનમાં ભાસે છે અને અનુભવમાં લાગે છે, એવી રીતે વાત લેવાની. અને જ્યાં પ્રયોજન ન જણાય ત્યાં રસ ન આવે, ત્યાં અધિકાય ન થાય, તે એકદમ સ્વાભાવિક છે. જ્યાં એ તો આ જીવનો સ્વભાવની વાત છે. આ જીવને જ્યાં પોતાનું પ્રયોજન ન લાગે ત્યાં એને રસ આવે નહીં અને ત્યાં એને એની વિશેષતા લાગે નહીં. વેપારીને તો સમજાવવું પડે એવું નથી. થોડે બેઠેલો માણસ વેપાર કરતો હોય, વેપારી પાંચ સાત ગ્રાહક ઉભા હોય, એ ભાવ પૂછે એના ઉપરથી ખબર પડે કે આ લેવાનો છે ને આ ખાલી ભાવ પૂછે ને હાલો જવાનો છે. તો ઓલો દસ વાર પૂછે તો જવાબ ન દે, અને ઓલાને એક જ જેમ ખરીદતો એના ઉપર ધ્યાન રાખે. કે ભાઈ હું ગ્રાહક છું. તો કે ભાઈ ખબર છે તમે ગ્રાહક છો, પણ હવે હું જરાક કામમાં હતો એટલે તમને જવાબ ન દઈ દીધો. કામમાં હતો એટલે કે મારી મુખ્યતા નહોતી તમારા ઉપર, મારી મુખ્યતા અહીંયા હતી. આ મુખ્ય ગૌણ કરતા કેટલું સરસ આવડે છે, વિચિક્ષણતા તો છે ઘણી. જ્યાં એને પ્રયોજન ન લાગે કે આમાં મને મને કાંઈ મળવાનું નથી, ત્યાં એને રસ ન આવે, એ એનો નિરસ્તાનો વિષય થઈ જાય છે, ત્યાં એની મુખ્યતા રહેતી નથી. એ બહુ સ્વાભાવિક છે જીવના માટે. આશ્રય માટે પોતાનું અવભાસેલું સ્વરૂપ જ પ્રયોજનભૂત છે તેવો નિશ્ચય અથવા નિર્ણય વર્તે છે. અહીંયા થોડો ખુલાસો કરવા જેવો છે કે પર્યાય આશ્રિત એક પ્રયોજન છે કે જે પ્રયોજનમાં દુઃખનો નાશ અને આત્મિક સુખની ઉત્પત્તિ, અવગુણનો નાશ, દોષનો નાશ, ગુણ અને નિર્દોષતાની પવિત્રતાની ઉત્પત્તિ, આ પ્રયોજન છે. એ પ્રયોજન હોવા છતાં એ આશ્રય માટેનું પ્રયોજન નથી. આશ્રય માટેનું એ પ્રયોજન નથી. અને નિશ્ચયનો જે આ વિષય છે, અહીંયા જે પ્રકરણ ચાલે છે, નિશ્ચયના પ્રકરણમાં તો પ્રયોજનભૂત વિષય કેટલો અને કેવડો એનો ખરો નિશ્ચય શું, નિશ્ચય એટલે આખરી નિષ્કર્ષ, છેલ્લો નિષ્કર્ષ કે એક ત્રિકાળી ધ્રુવ શુદ્ધ આત્મા જ પ્રયોજનભૂત છે, બાકી કાંઈ પ્રયોજનભૂત નથી, એટલો જ પ્રયોજનનો વિષય છે. એટલું અહીંયા સ્પષ્ટીકરણ છે. આશ્રય માટે એમ લીધું છે ને, એની પાછળ જે કહેવાનું તાત્પર્ય છે એટલું છે કે ચર્ચા ચાલે છે, અહીંયા પ્રકરણ ચાલે છે અવસ્થાની, તે પણ હજી સમ્યક દર્શન પહેલાની અવસ્થાની. સમ્યક સન્મુખ કેવો હોય ને એની અવસ્થા કેવી હોય ને એના લક્ષણો કેવા હોય, પર્યાયની વાત ચાલે છે. એ પર્યાય પ્રયોજનભૂત વિષયમાં તો કે નહીં, આશ્રય માટે તો એ પર્યાય હું, ત્યાર પછી નહીં કોઈ ઉત્તરો ઉત્તર શુદ્ધિ ને શુદ્ધિ ની વૃદ્ધિ ને પૂર્ણ શુદ્ધિ, આશ્રય માટે પ્રયોજન નો વિષય. આશ્રય માટે તો પોતાનું અવભાસેલું ધ્રુવ સ્વરૂપ એટલું જ પ્રયોજનભૂત વિષય છે. આમ નિશ્ચય પહેલેથી થઈ જાય છે કે મારો પ્રયોજનભૂત વિષય આટલો મારો આત્મા જ છે. મૂળમાં અવસ્થા વધવાની તો કે જ્ઞાનનો વિષય છે, પ્રયોજનનો નહીં, એ જાણવાનો વિષય છે. એમાં શું છે કે આદરવું અને જાણવું એમ પરિણમનની અંદર બે પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે. જે જાણવામાં આવીને એનો આને આદરવામાં આવે છે એની મુખ્યતા છે, અને જે જાણવામાં આવે છે અને ગૌણપણે એને જાણીને એના ઉપરથી લક્ષ ઉઠાવીને દેવામાં આવે છે એ આદરવાનો વિષય નથી, માત્ર જાણવાનો, જાણીને એક કોર ગૌણ કરીને એક કોર મૂકી દેવાનો વિષય છે. તો અવસ્થા માત્ર માત્ર જાણવાનો વિષય છે, એક ત્રિકાળી ધ્રુવ જ આદરવા યોગ્ય છે, આદરનો વિષય છે. આવો જે જાણવું અને આદરવું એવું જે પરિણામના બે ભાવ, એ બે ભાવની યથાર્થતા સ્વરૂપ નિશ્ચય થતા અહીંથી શરૂ થાય છે. આ લાઈન શરૂ થઈ ગઈ ને, પોતાના સ્વરૂપનો આદર અને પછી અવસ્થા વિકાસ પામતી જાય, એ વિકસિત થતી અવસ્થા, વિકાસ પામતી જે અવસ્થા એ પણ માત્ર જાણવાનો વિષય રહીને એક બાજુ જાય છે. એટલે પર્યાય દ્રષ્ટિથી જે મૂળ દ્રષ્ટિ અથવા મિથ્યા દ્રષ્ટિ થાય છે એ દ્રષ્ટિ અહીંયા આવી જતી નથી. કેમ? પર્યાય વિકાસ પામવા છતાં, પર્યાય શુદ્ધ થવા છતાં, પર્યાયમાં ગુણ પ્રગટવા છતાં, ગુણવાન અવસ્થા થવા છતાં એની મુખ્યતા થતી નથી, કે એ માત્ર જાણવાનો વિષય રહી જાય છે. પરમ પ્રયોજનભૂત વિષય ફક્ત એનું મૂળ અસલ મૂળ સ્વરૂપ છે એટલો જ છે. વિદ્વાનોમાં એક વાર ચર્ચા ચાલતી હતી, વિદ્વાનો બેઠા હતા, ઉત્કૃષ્ટ વિદ્વાન, ટોટના વિદ્વાન હતા, એકદમ પ્રયોજનનો વિષય છે, આ બહુ પ્રયોજનનો વિષય છે, તત્વનો જ વિષય છે, તત્વ ચર્ચા છે. પ્રયોજનભૂત વિષય ક્યાં સુધી વિચારે છે કઈ સમજાતો નથી. એટલે સીધો પ્રશ્ન પૂછો કે એમ નહીં, પ્રયોજનનો વિષય કેટલો ને કેવડો, એની બાઉન્ડ્રી, એની મર્યાદા નક્કી કરી કરો કે પ્રયોજનનો વિષય કેવડો ને કેટલો. હવે તો સીધો સીધો પ્રશ્ન હતો, ડાયરેક્ટ કોઈ આડી અવડી વચ્ચે વાત અપેક્ષિત અપેક્ષિત નહીં. પછી વિષયમાં તો બહુ ચર્ચા ન ચાલી, એટલે ખુલાસો કર્યો આટલો જ પ્રયોજનનો વિષય છે, પહેલેથી નિશ્ચય થાય ત્યારથી એની ઓળખાણ થઈ છે, એનો નિશ્ચય થયો છે, એનું સ્વરૂપ ભાવભાષણ અવભાષણ થયું છે, એને સ્વરૂપ પ્રતિભાસ પણ કહેવામાં આવે છે, જેવું છે એવો જ ભાસ, માટે એને સ્વરૂપ પ્રતિભાસ. શરૂઆતમાં બધા શબ્દો લીધા છે. એવો નિશ્ચય વર્તે છે એ, પણ સ્વરૂપ સન્મુખ થયેલા જીવોના પરિણામનો પ્રકાર છે. આ બોલની અંદર એક તો મુદ્દો લીધો મહિમાનો, મહિમાનું કારણ મૂલ્યાંકન લીધું, ઉલટું મૂલ્યાંકન છે એ બદલાઈ ગયું, એ રીતે આ મૂલ્યાંકન છે. જે મહિમા ઉત્પન્ન થયો એમાં પણ એનું લક્ષણ એ લીધું કે અવારનવાર રાગપૂર્વક જે વિકલ્પ આવે છે એવો નહીં પણ અપૂર્વ, પૂર્વે નહીં થયેલો એવો, એ અપૂર્વતા એને પોતાને નક્કી કરવાની હોય છે અથવા પાસે છે કે આ અપૂર્વતા છે. નહીંતર અનંતકાળ ભૂતકાળ ગયો એ કંઈ કોઈને યાદ નથી, ભૂતકાળમાં કેવા પરિણામ કર્યા છે આત્મા સાંભળીને. પણ જેને અપૂર્વ મહિમાના પરિણામ થાય એને સ્પષ્ટપણે એ વાતનો ખ્યાલ આવે કે મારા આત્માએ સ્વરૂપ સંબંધીના મહિમાના આવા પરિણામ કદી પહેલાં કર્યા નથી, એવા અપૂર્વ મહિમાના પરિણામ છે એમ, વગર ભૂતકાળના જાતિસ્મરણ જ્ઞાન વિનાના ભૂતકાળ, જાતિસ્મરણમાં મર્યાદા હોય છે કેટલાક ભવને, આ તો અનંતકાળમાં ક્યારેય નથી કર્યા એનો ખ્યાલ પોતાને આવે છે. આ સન્મુખ જ્ઞાનમાં આટલી શક્તિ છે. અનંતકાળનો ખ્યાલ આવ્યો કે આ અપૂર્વ થયું, એનો અર્થ શું? અનંતકાળ આવરી લીધો કે ના આવરી લીધો? આવરી લીધો. હજી તો ભૂમિકાની આ નિર્મળતા છે, દર્શનનો મંદ થયો છે અને નિર્મળતા છે, ફક્ત સન્મુખ થયો છે એની નિર્મળતા છે, તો અનંતકાળ પકડે છે. ભૂતકાળમાં મારા જીવે મારા આત્માનો આવો મહિમા કર્યો નથી, આવો આત્મા મને ભાષ્યો નથી મહિમાવંત, અને તેથી આવો મહિમા ભૂતકાળમાં કદી મને થયો નથી, એ વાતને એને ખબર પડે છે. એ છે, અને પ્રયોજનનો વિષય પણ ત્યાં નિશ્ચયમાં આવે છે. અપૂર્વતા, મહિમાની અપૂર્વતા, એનું મૂલ્યાંકન પૂર્વક અને પ્રયોજનભૂતપણું, આ ત્રણ મુદ્દા છે એ બીજા બોલની અંદર આવી ગયા છે. ત્રણ ને ત્રણ છ થયા ને, બોલ બે થયા પણ એના પાસા છ છે, છ પાસા છે. લેતા જજો કેટલા આવે છે, જોયું નથી આ તો વાંચન આપતી વખતે અથવા વિચાર એવો છે, એ વખતે ખ્યાલ નથી કર્યો. ત્રીજો બોલ જરા વિસ્તાર વાળો છે.
જય હો પરમ.